તારીખ 18/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 100.
વાસ્તવિકતાને વિચારે પણ લાગે છે તો વાસ્તવિક જ હોય તો જ લાગે, ભ્રમથી પણ દોરડીમાં સાપ લાગે છે ને ભય લાગે છે, જેટલું લાગે એટલું સાચું હોય છે એવું કઈ હતું લાગે. જયારે શ્રી ગુરુ એમ કહે છે કે તને લાગે છે એ ભ્રમ છે, ભ્રમથી લાગે છે, ત્યારે તો એ વાત એને બરાબર તપાસી લીધી. ભૂલ છે એમ કે બતાવે તો તપાસ નથી પહેલા જ, ભૂલ બતાવે ને છતાં એમ કહે કે ના મને ભૂલ લાગતી નથી, તપાસ્યા વિના એમ કહે તો એને ભૂલ મટાડવાનો અભિપ્રાય નથી, ભૂલ મટાડવાનો ઈરાદો નથી. તપાસીને કહે, તપાસ્યા વગર કહે તો એને ભૂલ જ મટાડવી, ના અમારી ભૂલ હોય જ જે સુખાભાસ છે, સુખાનુભવ છે એ ખરેખર ત્યાં સુખાભાસ છે, આ ભાસ છે, દુઃખ છે, દુઃખમાં સુખની કલ્પના શક્ય, કર્મ કલ્પના કલ્પિત છે એ પહેલા આપણે નથી, કર્મ કલ્પના કલ્પિત છે એટલે કર્મના પ્રસંગમાં સુખની કલ્પના એ તદ્દન કલ્પિત છે અને એનો એ પુરાવો છે કે આત્માને ક્યાંય અનાદિથી અત્યાર સુધી જેટલા સુખાભાસના પસંદ થયા એમાંથી મુક્તિ થઈ એ સાબિત કરે. આત્માનું સુખ અનુભવમાં આવે છે ત્યારે સુખ થાય છે, બધી વાત નથી કરે એનાથી સિદ્ધ છે, વજુદગી લે સહજ સિદ્ધિ છે, તો એની સિદ્ધિ કરવી પડે વસ્તુ સ્થિતિ નથી અને અનંત સુખનો ભંડાર છે. આવી પરિણતિ સુખ માટે અનાદિથી જવા નાખે છે પણ અનંત સુખનો ભંડાર તો અંદરમાં છે, વસ્તુ દ્રષ્ટાંત આવે છે. કસ્તુરીની વાસથી ચારે બાજુ શોધે છે, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ એને કેવી લાગે છે, પણ સુગંધ તો અહીંયા એના શરીરમાંથી જ આવે છે, ક્યાંય બહારથી આવતી ઘરે એના શરીરમાંથી આવે છે. અનંત સુખનો ભંડાર પોતે છે અને પોતાના સ્વસ્થાનને છોડીને, સ્વક્ષેત્રને છોડીને, સ્વભાવને છોડીને, અન્ય અન્ય ભાવમાં અને અન્ય અન્ય દ્રવ્યમાં એ સુખ માટે પરિશ્રમ કરે છે. એટલે સુખના બદલે એને આકુલતાને દુઃખ સિવાય બીજું કાંઈ મળતું નથી. જબ પરિણતિ અનંત સુખ કે પિંડ કે સાથ રહેતી હૈ ચિંતા કા હિત પછી શાની ચિંતા એટલે પોતાના અવ્યા બાદ સુખ પણ અવ્યા બાદ છે, એના સુખમાં કોઈ ખલેલ પહોંચાડે, એના સુખમાં કોઈ બાધા પહોંચાડે એ વસ્તુ સ્થિતિ. પોતાના અભેદ કિલ્લામાં પૂરું વિરાજમાન છે, ભેદી છે, ભેદી શકે એવું એને આત્માનું મહિમા એટલા માટે કરે છે શાસ્ત્રોમાં, અનુભવ ગ્રંથોમાં, એ પૂરું પાત્ર જીવનું અંતર ભેદાય, પરિણતિ ભેદાય અને અંતર ભેદાય. જો કોઈ એવું ફળ આવે કે શ્રી ગુરુના વચનથી અમુકનું અંતર ભેદાય તો આખી એના પરિણામની દિશા બદલાવા બદલાઈ જાય. જ્યાં સુધી અંતર ભેદાતું નથી ત્યાં સુધી બધી બહારની વાંચનની વિચારની ચર્ચાની બધી ક્રિયા ઉપર ઉપરની પરિણામની ક્રિયા ચાલે છે. આત્માને કોઈ પણ પ્રકારની એમાં અસર થતી પરિણામમાં અસર આવવી એની અપૂર્વ અસર થઈ. વિતરાગ ભાવનાથી સદ્ભાવપયોગને ધારી સ્વરૂપ સમાધિમાં લીન થઈને સ્વ સંવેદન જ્ઞાન પરિણતિ વડે પરમાત્મા પ્રવેશ કરો. યોગને પરમાત્મા સ્વરૂપમાં જોડીને શુદ્ધોપયોગને શુદ્ધોપયોગ અશુદ્ધ ઉપયોગથી પરમાત્મા સ્વરૂપમાં પહોંચાતો ઉપરાગ છે. અશુદ્ધ ઉપયોગ સહિતનો રાગ છે, અશુદ્ધ ઉપયોગ ઉપાસ સાથેનો ઉપયોગ. એ ઉપયોગ પરમાત્મ સ્વરૂપને નિપરમાત્મ સ્વરૂપને વિષય કરી શકતો સ્વસંવેદન એટલે સ્વ એટલે પોતે, સંવેદન એટલે સારી રીતે વેદવું, ઠીક રીતે વેદવું. જ્ઞાન છે જ્ઞાન, એમાં વેદવાનો સ્વભાવ છે. જ્ઞાનમાં વેદવાનો સ્વભાવ સુખ દુઃખને વેદે છે, સાતા અસાતાને વેદે છે. એ વેદનાર કોઈ ભાવ છે કે નહીં? એ વેદનાર ભાવ છે, એ જ્ઞાન છે. એ વેદી રહ્યો છે એ ભાવ છે, એ જ્ઞાન છે. પણ પર લક્ષે પરના વેદનનો અભ્યાસ છે, પર લક્ષે પરના વેદનનો અભ્યાસ છે. વસ્તુતાએ જ્ઞાન વેદનમાં અન્ય વેદનનો કોઈ કાળે પ્રવેશ થઈ શકે એવું વેદન. અને એ જ આત્મા છે ખરેખર. વેદન છે એ જ આત્મા છે. એટલે એમ કહ્યું આવાળ ગોપાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. વેદન જ અનુભવ છે. જ્યાં ઉદય ઉપર લક્ષ છે એટલે એને વેદન છે એ તિરોભૂત થઈ જાય છે, એ તિરોભૂત થઈ જાય છે. ધુમાડામાં તપેલું દેખાય છે, એના તો લાકડા છાણા નથી, રસોઈ કરતા લાકડું તપેલું નથી, એટલો ધુમાડો હોય તો તપેલું દેખાય એટલે તપેલું નથી એવું છે. ત્યાં જે વેદન છે એમાં જ્ઞાનને સ્વપણે વેદવાનો જે પોતાનો ભાવ હોવો જોઈએ એનો અભાવ. એટલે વેદન નહિવત છે, જાણે છે જ નહીં, પકડાતું જ નથી. વેદન એને પકડવામાં આવતું નથી. વેદનનો વિષય પકડાય એટલે અનુભવ અને વાર નથી. બધું બહુ સ્પષ્ટ કહ્યું છે કે સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. આવા સ્વાનુભવની કળા તે જ મોક્ષની કળા છે. અને આ જ જ્ઞાન કળાથી સર્વ જીવો મોક્ષને અનુભવ પ્રકાશિત. પરદ્રય તરફની વૃત્તિ અશુભ હોય કે શુભ હોય એ આત્મા નથી, એ ચોખ્ખું કરી રહ્યા. પરપદાર્થ પ્રત્યેની વૃત્તિ અશુભ હોય કે શુભ હોય તે આત્મા નથી. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન તે આત્મા છે ત્યારે કે એમાં જે વેદન એટલે અનુભવ ને અનુભવ એટલે વેદન છે એ સ્વપણે જ્યારે વેદાય ત્યારે એને સ્વસંવેદન કહેવામાં આવે છે. તે આત્મા છે. આવા જ્ઞાનના સુસંવેદનની કળા છે, મુખની કળા છે. આત્માના અનુભવની આ કળા તે જ સાચી કળા છે. તેનો વારંવાર અભ્યાસ કરવા જેવું છે. ઉપયોગને ધીરો કરીને શુદ્ધ કરીને અંતરંગમાં અનુભવનો દ્રષ્ટિકોણ પકડવો જોઈએ. આ અનુભવ શેનો થાય છે? અનુભવના દ્રષ્ટિકોણથી અંતરમાં શેનો અનુભવ થાય છે તે સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી એને અનુભવને વેદનને સમજવું જોઈએ. પહેલાં તો અવલોકનથી સમજમાં આવશે, પછી અનુભવનો વિષય આગળ છે. પણ પહેલાં સમજે તો ખરો કે વેદનનો વિષય શું છે. એ અવલોકન કરે તો બીજા ઉપર ઉપરથી પરલક્ષી વિચાર કરવાનો શું સમજાય? એમાં કાંઈ સમજાય નહીં. શબ્દના અર્થ આવડે વાત ભાવ તો સમજાય નહીં. વારંવાર અભ્યાસ કરવા જેવું છે. અભ્યાસ કરવા જેવું છે તો પ્રયત્નથી એનો સૂક્ષ્મ અંતરંગ અવલોકન કરવા જેવું છે. દુઃખથી છૂટવું હોય ને સુખી થવું હોય તો પ્રભાવોથી ભિન્ન આત્માને જાણીને તેનો જ અભ્યાસ કરવા જેવું છે. વેદનનો વિષય ન સમજાય કે ન પકડાય તો એની શોધને એનું મંથન તો ઉપડવું જોઈએ કે નહીં? કોઈ એમ કહે કે વેદન પકડાતું નથી, શું કરીએ? ભૂખ લાગે છે પણ ખાવા મળતું નથી. હવે કાંઈ નથી ભૂખ માટે કરવું, હવે બીજા કામે લાગી છે એમ કહ્યું કે સરસ લાગી છે. પાણી મળતું નથી, હવે પાણી ન મળે તો કાંઈ નહીં, ચાલો બીજા કામે. ચાલો દોડવા મૂકીએ, ચાલો હાલવા મૂકીએ, બીજા કામમાં પડી જાવ. પાણી જ જોઈએ. શ્રીમદજી તો ત્યાં સુધી કહે છે કે સતની આવી ઊંડી જિજ્ઞાસા એ સત્પ્રાપ્તિનું કારણ હોવાથી સત્પ્રાપ્તિના અંશરૂપ છે. એનો જ અવયવ જો તમને વેદન સમજાતું નથી કે પકડાતું નથી તો એના ઊંડા મંથનમાં ને એની શોધમાં જા તો એનો જ અંશ છે. તેને પકડાઈ જશે, એનો અંશ છે. માટે પકડાશે એમ પકડાશે કે એનો અંશ છે. એ જિજ્ઞાસા એ મંથન એનો અંશ છે, માટે પકડાશે. પ્રયત્ન છોડી દે ને અંધિકારીમાં લાગી જા તો એનો અર્થ એ થાય છે કે તમે જરૂરિયાત અને જરૂર હજી પાસે પ્રશંસા વખતે સુખ દુઃખનું વેદન થાય છે ત્યારે તો એ સુખ દુઃખ સાથે થઈ જાય છે. વેદ જ્ઞાની જીવ તો એમ સમજે છે કે નિંદા પ્રશંસાથી મને શું, મને ક્યાં સ્પર્શે છે? કોઈ નિંદા પ્રશંસા મને તો સ્પર્શતી નથી, તો ભિન્ને ભિન્ન છે. અને જ્ઞાતા માત્ર શું, મારા જ્ઞાન વેદનમાં પણ કોનો સ્પર્શ છે, કોનો પ્રવેશ છે? જ્યાં એ ઘોર પ્રવેશ કરી લે છે કે આ મને કહે છે, આ મને કહે છે એમ જ્યાં એ પ્રવેશ કરે છે ત્યાં તો વેદન આત્મા ના આવે. વેદન થાય છે પણ વેદન થાય છે એમાં બે પ્રકાર છે, એક પરવેદન અને એક સ્વસંવેદન. સ્વવેદન તો પરવેદનમાં પડ્યો છે એ તો વેદન જ પરનું કરી રહ્યો છે. અધ્યાસિત ભાવે કરી શકતો નથી, લાડવો ખાઈ શકતો નથી, પણ એ લાડવાને વેદું છું, અનુભવું છું, એવું અભ્યાસ વેદે છે તો ત્યાં તો એને શ્વસન વેદન થાય નહીં, કેમ કે વેદન જ ત્યાં કામે લાગી ગયું છે. એ વેદન વેદન તો છૂટું પડવું જોઈએ, સ્વપણે વેદન અનુભવાવું જોઈએ, સ્વપણે જ્ઞાન અનુભવાય તે સ્વસંવેદન છે. આનું નામ સ્વપણે જ્ઞાન અનુભવાય તે સ્વસંવેદન છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે સ્વસંવેદન છે, તે આત્મા છે અને એ મોક્ષની કળા છે. કોને કયા જીવને એ સવાલ છે. મિથ્યા દ્રષ્ટિ જીવને તો હરખુખની લાગણી થાય છે અને જાણવું નથી રહેતું. જાણવું કોને રહેશે કે જે ભિન્ન પડે છે એને જાણવું રહેશે, જેને સાક્ષી ભાવ પ્રેક્ષક થઈ જાય છે એ જાણે, પણ જે ભળી જાય છે એ ક્યાં જાણે છે. જાણવું થતું હોવા છતાં એ જાણતો નથી, અનુભવાતું જ્ઞાન જ્ઞાનમાં અનુભવાતું હોવા છતાં એને અનુભવ નથી એમ કહેવાય. જેમ લક્ષણો હોય તો આંખ ખુલ્લી હોય તો જોતો નથી અને સંભળાતું હોવા છતાં સાંભળતો નથી, કેમ કે લક્ષણ. અહીંયા શું છે કે જેનું લક્ષ આત્મા ઉપર છે, શ્રીકાળ એ શુદ્ધાત્મા ઉપર જેનું લક્ષ છે કે આ ગુણ છે, એ લક્ષનો વિષય આત્મા છે અને વેદનનો વિષય શું પોતાનું જ્ઞાન છે. એટલે આચરણમાં પ્રવૃત્તિમાં સુખોપયોગ છે, લક્ષમાં સિદ્ધાત્મા એક સાથે બે થયા ત્યારે એને યથાર્થ પરિણતિ સમ્યક પરિણતિ સમ્યક ઉપયોગ સમ્યક પરિણામ સમ્યક અનુભવ એને કહેવામાં આવે. ઉપર બેઠા હોય એને નીચે વાળાનો ખ્યાલ આવે છે, ઉપર બેઠા હોય એને નીચે વાળાનો ખ્યાલ આવે છે. એ તો એને જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, અને જ્ઞેયો છે જે જ્ઞેયોની ચિત્ર વિચિત્રતા છે એમાં આરક્ષણ કોણ ઉત્પન્ન કરે છે, જે પોતાને ભૂલે છે રસ ક્યારે ચડે છે પોતાને ભૂલે છે, પણ જે પોતાને પકડીને બેઠો છે પોતાના પ્રસંગી એને તો એ બહારની ચીજ જ્ઞાનનું મેળ છે. મારે જગત આખું પરણ મેળ્યું છે એમાં મારે શું છે, કેટલા પ્રશંસા પણ અમુક ફૂટબોલો કેટલાક ફૂટબોલોનું પરણ મારે શું. ભાવજાત છે એટલે જળ સાથે એના સ્વભાવનું યોગ છે, ભાવ જળ સાથે વિકાસ પોતાના શુદ્ધ સ્વભાવમાં અહંકાર કરવા છે એ જળ છે એમ કહેવામાં કાંઈ દોષ માનવું જોઈએ. પોતાના પરિણામનો એ દોષ છે ટાળવા માટે એનો નિષેધ આ પ્રકારે કરવો છે, નિષેધ કરવાનો ઉગ્ર પ્રકાર છે, ઉગ્રતા છે નિષેધ પ્રકાર. તો કેવળ જળ જાણે તો સાંખ્ય માને જઈને ફેર રહેતો પુરુષનો ત્યાં ચાલે છે પ્રકાર સાંખ્યમાં પુરુષ પ્રકાર પ્રકૃતિનો કે પુરુષ પુસ્તકાર ચૈતન કે પુરુષ સાંખ્ય પછી તમને ખ્યાલ જોઈ પછી દોષ થાય પોતાનો છે એને ખ્યાલ વિરાગ ભાવના સિદ્ધોપયોગને ધારણ કરીને સ્વરૂપ સમાધિમાં લીન થઈને નિરંતર દિશામાં સ્વસંવેદન જ્ઞાન પરિણામ મળે પરમાત્મા સ્વરૂપનું પ્રગટ પણ પ્રગટ થયાથી અનુભવ ગોચર થાય છે. તેથી એને પ્રગટ કરો એમ કહેવામાં પરમાત્માના અનાદિથી પ્રગટ જ છે. પરમાત્મા મૂર્તિ પરમાત્માની મૂર્તિ પ્રગટ જ છે. અનુભવમાં લીધો ત્યારે એને પ્રગટ કર્યો એમ કહેવામાં વિતરાગ ભાવના છે એટલે વિતરાગ ભાવે સૌકયુગમાં વિતરાગ ભાવ છે. વિતરાગ ભાવે સ્વરૂપ સમાધિમાં લીન થઈને સૌકયુગ વડે જેને શુદ્ધાત્મા ઓળખાયો હોય એને શુદ્ધાત્માનું લક્ષ્ય, જેને શુદ્ધાત્માનું લક્ષ્ય થાય જો પોતાના વેદનને તો સ્વસંવેદનમાં પકડ નથી. અનુભવ હોવા છતાં અનુભવની પકડ નથી, એ પકડ આવી જાય છે. સુખમ છે જરૂર, એની જિજ્ઞાસા છે ન પકડાય એવું નથી. જિજ્ઞાસા થાય ને ન પકડાય એવું છે. યથાર્થ જિજ્ઞાસામાં આવે નહીં તો પકડાય એમ પણ નથી, અને આવે તો ન પકડાય એમ પણ નથી. તો પોતાની જ ચીજ છે, પ્રગટ છે. જીભ ઉપર સાકર મૂકે ખબર ન પડે લક્ષ્યથી આત્મા ઉપર વેદનને પકડતો નથી. લક્ષ્મી છે અને પરિણામતા પર વેદનનો અભ્યાસ પર પ્રવેશ ભાવ એના સ્વસંવેદનને ઉપજવા દેતો પર પ્રવેશ ભાવ સ્વસંવેદનને ઉપજવા ઉત્પન્ન થવા દેતો વિના પોતક પરમાં જાય છે. પછી પણ એમ કહેવું છે કે વિષયને વધારે પરિણામને વધારે સ્પષ્ટ બતાવવા માટે વધારે શબ્દો વાપર્યા છે. જે અનુભવમાં નિજ પરમાત્મ તત્વ પ્રગટપણે અનુભવ ગોચર થાય છે તે વિતરાગ ભાવ છે, તે સ્વરૂપ સમાધિમાં લીન પરિણામ છે, તે શુદ્ધોપયોગ છે અને તે સ્વસંવેદન જ્ઞાન સ્વરૂપ છે. હવે આવી વાત જરાક સૂક્ષ્મ છે અને ઉચ્ચ કોટીની વાત છે, એટલે કોઈ અરુચિવાળો જીવ એમ લઈ લઈએ કે કોઈ કહેશે કે આજના સમયમાં આ કાળમાં આ પંચમ કાળમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ છે, એમ કોઈ કહે કે આવો જે શુદ્ધોપયોગમાં લીન થવું એ આ કાળની અંદર તો ઘણું કઠણ વાત છે, ઘણી કઠણ વાત છે, આવી મોટી વાત ક્યાંથી થઈ? એના પરિણામ જ કુટી ના છે. કેટલાક એવી ભૂલ કરે છે, આવી ઊંચી ઊંચી વાતમાં અમારું કામ નહીં, તો દયા પાડીએ, ક્યાંય પણ તીવ્ર કસાય નહીં કરીને શાંતિ રાખીએ, સુખ દુઃખ પડે તો એમાં ક્ષમતા રાખીએ, કોઈ ગાળ દઈ દે તો એની સામે કાંઈ અમે કરીએ નહીં, ક્ષમા ભાવ રાખીએ, જૂઠું બોલીએ નહીં, સાચું બોલીએ, સત્ય બોલીએ, અને બહારમાં અનેક પદાર્થોનો ત્યાગ કરવો, આનો ખાવો, આનો લેવો, આનું કરવું, એને વૈરાગ્યમય જીવન રાખીએ. આ આપણે કરી શકીએ, આ આપણું આટલું કરી શકીએ તો ઘણું છે. શું આવી ઊંચી શુદ્ધો ઉપયોગની ને સ્વસંવેદન બોમ્બાસ્ટિક વર્ડ લાગે, બધા ભારે ભારે શબ્દો લાગે, આ બધું આવું ઊંચું 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 આપણું કામ એને અહીંયા દીપચંદજી કહે છે કે એ સ્વરૂપની અરુચિ વાળો બહિરાત્મા છે, બાહ્ય ભાવોની એને રુચિ છે, અને અંતરંગ વિતરાગ સ્વરૂપની ને વિતરાગ ભાવની એને રુચિ નથી, એ બહિરાત્મા છે. એ પરિગ્રહંત બહિરાત્મા છે એમ લીધું છે, એને તો પરિગ્રહ વાળો લીધો, પણ વૈરાગ દેખાય છે ને, ત્યાગ કર્યો છે ને, એ પરિગ્રહ બહિરાત્મા છે, પરિગ્રહ એના ઉપર. તેથી એમ કહેવાથી તેણે સ્વરૂપ પામવાની ચાહ મટાડી. આજના સમયમાં આ કાળમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ એટલે અનુભવ કઠિન છે, એમ કહેનાર સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે એમ લખ્યું. એને સ્વરૂપની રુચિ નથી, એને શુભ રાગની અને બહારના ત્યાગ વિરાગના આડંબરની એટલી રુચિ છે, દેખાવની એટલી રુચિ છે, એને પોતાના સ્વાનુભવની રુચિ નથી, વિતરાગતાની રુચિ નથી એને. એના ઉપર ફૂટનોટ લીધી છે. બાહ્ય પરિગ્રહ ભલે થોડો કે જાજો ગમે તેટલો કેમ ન હોય, પરંતુ તેમાં વિશેષતા, મમત્વ, મૂર્છામૂર્છા, ગ્રજતા કે અતિ આસક્તિ કરી છે. જે જેટલો મમત્વ પરિણામવાળો હશે તેટલો જ અધિક પરિગ્રહી છે. પરંતુ ચારિત્ર અપેક્ષાએ ભેદજ્ઞાની જેટલો મમત્વ ઓછો કરશે તેટલો અપરિગ્રહી છે. ભરત ચક્રવર્તી છ ખંડની વિભૂતિના ધારક હતા, પરંતુ તેઓ તેના સ્વામી નહોતા, તેઓ તેને કર્મોદયનો વિપાક સમજતા હતા, એ કારણે તેઓ તે પરિગ્રહમાં રહેવા છતાં પણ નામ માત્રના પરિગ્રહી હતા. પરંતુ જે બહારમાં દરિદ્રી છે પણ અંતરંગમાં અત્યંત મૂર્છાથી યુક્ત, તે બાહ્ય સામગ્રીના સંચય વિના પણ બહુ પરિગ્રહી છે. વળી બાહ્ય પરિગ્રહ ગમે તેટલો કેમ ન રહે, જ્ઞાની જીવ તેને પોતાનું નથી માનતા, તેથી તે બળજોરીથી કે જબરજસ્તીથી કોઈનું કાંઈ બગાડી શકતા નથી. પરંતુ જ્યારે પોતાના જ પરિણામને બગાડે ત્યારે જ બાહ્ય વસ્તુને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. તેથી કેવળ બાહ્ય વસ્તુને દોષ દેવો ઉચિત નથી, પોતાની સરાગ પરિણતિ જ ઘાતક છે એને બંધ કરે છે. પંડિત બનારસીદાસે યોગ્ય કહ્યું છે કે જ્ઞાની જ્ઞાન મગ્ન રહે, રાગા દિકમલ ખોય, ચિત્ત ઉદાસ કરણી કરે, કર્મ બંધ નહીં હોય. એના ઉપર એ તો પદ ટિપ્પણી લીધું છે. ફૂટનોટ એટલી ભરી છે. અહીંયા વિષય તો અહીંયા એટલો જ ચાલે છે, આ વિષય અહીંયા જ્ઞાની અજ્ઞાનીનો વિષય નથી લેવો, પણ અજ્ઞાનીનો જ વાત છે અહીંયા. બરાબર, કે કોઈ સ્વરૂપ પ્રાપ્તિના અનુભવની વાતને કઠિન કહીને એને ધક્કો મારે છે તો એની રુચિ અવળી છે, તેથી એમ કરે છે. પછી ભલે તે નિષ્પરિગ્રહી દેખાય તો પણ પરિગ્રહવંત છે એમ કહેવું, નિવૃત્ત દેખાય તો પણ પ્રવૃત્તિવંત છે. કેમ કે નિવૃત્ત તો ત્યારે કે સ્વરૂપની પ્રવૃત્તિ પૂર્વક બાહ્ય પરિણામનો અભાવ કરે, દોષિત પરિણામનો અભાવ કરે, ત્યારે તે તો નિવર્ત્યો, આશ્રવથી નિવર્ત્યો, તે તો નિવર્ત્યો. એ રુચિ અપેક્ષાએ આ બોલ છે, એ જરા કંઈક વધુ વાત કહી જાય છે. કેમ કે સામાન્ય રીતે કોઈ દયા પાળનાર કે શાંતિ રાખનાર કે ક્ષમા રાખનાર કે સાચું બોલનાર કે વૈરાગી જીવ છે એને કોઈ દોષિત નથી કહેતા. જગતમાં એને ધર્મી નિયમ કે ભાઈ તો ધર્મ કરે છે, આવું બધું પાળે છે તો ધર્મી ગણાવવા જોઈએ. પણ એવા જીવો જાણે અજાણે પોતાના સ્વરૂપની અરુચિને વશ, સ્વરૂપની અરુચિને વશ એવા પરિણામમાં હોય છે કે આ અનુભવની વાતને અત્યારે યથા અનુભવની વાત હોઈ શકે. આમ તો શાસ્ત્રમાંથી ને ઘણા વિદ્વાનો અત્યારે અનુભવ ન હોય એમ કહે છે, એ તો મુનિ દશામાં હોય. કેટલાક મુનિ થયેલા એમ કહે છે કે અનુભવ અત્યારે નો હોય, અનુભવ તો 12મે થાય ને, 7મે થાય ને, 8મે થાય ને, શું અમારે તો હજી 6ઠું છે, 7મે અનુભવ થાય. દશા ગ્રહણ કરી છે એમાં 6ઠું સ્થાન સુધી પહોંચી ગયા છે, પણ હાથમાં અનુભવ થાય એટલે અત્યાર સુધી અનુભવ નથી થયો. એને નથી 6ઠાની ખબર ને નથી એને 7માં ક્ષણ ક્ષણ દિગંબર મુનિ થઈને આ બધા ગપ્પા મારે છે. અત્યારે દિગંબર મુનિ સતામરમાં તો શુદ્ધોપયોગનો વિષય નથી એટલે અહીંયા તો આખું પ્રકરણ જ નથી એટલે ક્યાં એની ચર્ચા કરવી. પણ જેના સાહિત્યમાં આ વિષય પડ્યો છે એ પણ પછી કલ્પના કરે છે, અથવા પોતાને સ્વાનુભૂતિ નથી, શુદ્ધ ઉપયોગ થયો નથી એટલે અત્યારે હોય નહીં, પણ મુનિ પણ કે શ્રાવક પણ પ્રકરણ હોય એ કંઈ ખોટું નથી, અમારું બરાબર ક્રિયા પાળીએ છીએ એમ સ્થાપે છે. એ સ્વરૂપની અરુચિ વાળા જીવો છે, બાહ્ય ત્યાગ વૈરાગ અને ઘણી ધાર્મિક ક્રિયામાં રોકાયેલા હોવા છતાં એમાં રોકાઈ ગયા છે, આખા ને આખા એમાં રોકાઈ ગયા છે, રુચિથી એમાં રોકાઈ ગયા છે, કે જેથી એને સ્વરૂપ પ્રાપ્તિની અરુચિ થઈ ગઈ છે. રુચિ નથી ની પણ અરુચિ થઈ ગઈ છે એટલે ધક્કો મારે છે, આ અત્યારે ન હોય, અત્યારે આ ન હોય. હા, ગડબડ મોટી છે, લોકો અનુસરે છે, બાહ્ય વેશને લોકો અનુસરે છે, બાહ્ય જ્ઞાનને લોકો અનુસરે છે, ત્યાગ વિરાગીને લોકો અનુસરે, શાસ્ત્ર જ્ઞાન જોઈને લોકો અનુસરે, ઘણા લોકોને એ અવળે રસ્તે લઈ જવામાં નિમિત્ત થાય. પોતે પોતે રસ્તો ભૂલે, બીજાને રસ્તો ભૂલવવામાં એ નિમિત્ત થાય, દેશ આપે ને એટલે નિમિત્ત થાય. શાસ્ત્રમાં પાઠાંતરે લીધો છે કે તેમ કહેનાર સ્વરૂપ પામવાની ચાહ મટાડનાર બહિરાત્મા છે, એને અંતરાત્મપણું પ્રગટ થયું નથી અને અંતરાત્મપણું એને પ્રગટ કરવું પણ નથી, તેથી સ્વરૂપની રુચિ મટાડનાર છે અથવા સ્વરૂપની અરુચિના જોરમાં એ વાત કરે છે. પરંતુ આજથી અધિક પરિગ્રહ તો ચોથા કાળના મહાપુણ્યવંત નર ચક્રવર્તી આદિ તેમને હતો. એ ફૂટનોટમાં ભરત ચક્રવર્તીનો દૃષ્ટાંત લીધું છે. છ ખંડ જેણે સાધ્યા હતા છતાં પણ અંતરમાં વિકરાગતાનો અભ્યાસ ઘણો હતો, શુદ્ધોપયોગનો અભ્યાસ ઘણો હતો, પુરુષાર્થ પણ ઘણો પુરુષાર્થ હતો. આખો દિવસ યુદ્ધમાં ગયો હોય જાય ને યુદ્ધ માટે છ ખંડ સાધવા, બધા કાંઈ સીધા ન ચાલે. મોટાભાગના રાજા તો સરેન્ડર થઈ જાય, એનો સ્વામી પણ સ્વીકારી લે. કોઈ એવા બળીએ થોડોક બળ હોય તો એને પણ એ થોડું ન ગમે, યુદ્ધ પણ કરવું પડે. યુદ્ધ વિરામ હોય તો એ ધ્યાનમાં બેસી જાય, શુદ્ધોપયોગમાં આવે. યુદ્ધ કરતી વખતે પણ એને રસ નહોતો એમ બતાવે. યુદ્ધ કરે છે ત્યારે અશુભ ઉપયોગ છે, પણ યુદ્ધ વિરામ થયો ને એને એમ થયું કે મારું સાધન તો આ છે, આ તો એક વૃત્તિ રૂપાતી નથી, એટલે તારે છે ઉપયોગ. ત્યાં પણ ભિન્ન ભિન્નતાનો ત્યાં પણ એને અંતર પરિણતિ તો બરાબર કામ કરે છે. અશુભ ઉપયોગના કાળે પણ અંતર પરિણતિ તો માને સાવધાન છે, અંતરંગમાં સાવધાન છે સ્વરૂપને વિશે. એ જ્યાં ધ્યાનમાં બેસે છે ત્યારે અંદરથી ચૈતન્યનો ગોળો છૂટો પડી જાય એવું અનુભવ કરે, રોજ અનુભવ કરે. હા, ત્યાં યુદ્ધ વિરામ, રાત્રે યુદ્ધ ન કરે, રાત્રે સાંજ પડે એટલે જે પ્રવૃત્તિ બંધ કરે, કોઈ દુકાન બંધ કરે, ખેતી બંધ કરે, પ્રવૃત્તિ સાંજ પડે નિયમ, પછી કોઈ દગા ફટકાથી પણ કોઈ ઉપર આક્રમણ કરે. યુદ્ધના યુદ્ધ પણ નીતિ ના હતા. અત્યારે તો એમ કે યુદ્ધમાં કાંઈ નીતિ હોય જ નહીં, એનું નામ યુદ્ધ. અત્યારે કહેવત એવી છે કે એમાં કોઈ અનફેર નથી, બધું ફેર જ છે, જે કરો એ ફેર છે. કાળ ઘણો ઉતરતો છે, યુદ્ધ કરે એની હારે તો અનિતિ કરે, પણ મિત્ર હોય તો એની સાથે અનિતિ કરે. મિત્ર એટલે ભાગીદારી કરતા હોય, આ ધંધામાં વેપાર ધંધામાં ભાગીદારી હોય તો અનિતિથી ભાગીદારનું કેમ ગડબડ કરવી. હા ભાઈ, એ ભાગીદાર જ છે પછી તો, આપ દીકરા ભાગીદાર જ છે, વેચવાની છે ને. બે ઘણો કાળ અત્યારે તો મીણો કાળ ઘણો છે, જેને પોતાનું કરવું છે એને માટે કાળ સારો છે કે આ વસ્તુ પ્રસિદ્ધ છે, આ વસ્તુ પ્રસિદ્ધ છે, એ કાળ સારો છે. તો એવું છે કેટલીક વાસ્તવિકતાની આપણને ખબર નથી, જે અન્ય મતમાં પીડ્યા છે. પણ ઊંડે ઊંડે એમ થતું કે આપણે આત્માનું કલ્યાણ કરવું છે, એને શું હાથમાં આવે કયો દે, એને હાથમાં શું આવે ગોતવા જાય તો, એના ધર્મના સ્થાનમાં જાય, એના સાધુ સંતમાં જાય, બીજે જાય, ત્રીજે જાય, ફાંફા મારે શું એને હાથમાં આવે. સત્ય કાને પડવું મુશ્કેલ છે. આ જગતના મોટા ભાગની સ્થિતિ આ છે. અબજો જીવોમાંથી કેટલાક હજારને બાદ કરતા બધાની આ સ્થિતિ છે. અબજોમાંથી બધી વસ્તી છે ત્યારે એમાં કેટલાક હજારને બાદ કરતા અથવા કેટલાક સેંકડાને બાદ કરતા સત્ય સાંભળવા મુશ્કેલ, એની કિંમત જુદી છે. આ નિશ્ચય તો પોતાની પરિણતિ છે અને અશુભ છે એનો વ્યવહાર નથી, પણ એને પૂરું અશુભ નથી હોતો, પૂરું અશુભ નથી હોતો, ત્યાં એને અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર છે, આગમનો વ્યવહારનો ઉપયોગ નથી હોતો બધી વખતે. મોક્ષ માર્ગી જીવને આગમના વ્યવહારનો બધી વખતે ઉપયોગ હોય એવું ન બને, પણ વ્યવહાર તો એની પરિણતિ છે, જે એની ચાલ છે, દૃષ્ટિ પરિણતિ ચાલે એનો વ્યવહાર છે, ખરેખર શુદ્ધ વ્યવહાર છે. એ મિથ્યા દ્રષ્ટિ જીવો નથી સમજતા. એ એમ કહે છે કે બારમાં એનો વ્યવહાર અમે બાળીએ તો વ્યવહાર કબૂલ કરીએ, નહીં તો અમે કબૂલ ન કરીએ, એનો વ્યવહાર ન સ્વીકારીએ. એનો વ્યવહાર એની પરિણતિ છે. ચેતનો વ્યવહાર નિશ્ચિત પરિણતિ છે ને એ જ સાચો વ્યવહાર છે. પછી આ વ્યવહાર ઉપર તો ઉપચાર જાય છે. નિશ્ચય એનો સ્વીકારી શુદ્ધ આત્મા છે પોતે, નિશ્ચય પોતે વ્યવહાર એની પરિણતિ. વ્યવહાર બે છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં બધો વિષય ખોલ્યો છે, આવે છે. આગમ અધ્યાત્મનો વિષય લીધો છે, બનાસ ત્યાં એ વાત લીધી છે. આગમ અધ્યાત્મ, આગમનો વ્યવહાર નિરંતર નથી હોતો. ચોથે પાંચમે ગુણસ્થાને, છઠ્ઠે ગુણસ્થાને નિરંતર છે, કેમ કે ત્યાં સાવધ યોગ નથી, એટલે અશુભ ઉપયોગ નથી ત્યાં. ચોથા પાંચમે ગુણસ્થાને નિરંતર ન હોય, અશુભ શુભ શુભ અશુભ બે ઉપયોગ થાય. આગમનો વ્યવહાર એને નિરંતર ન હોય, જગતની દશા છે. સંભવિત નથી. પરંતુ આજથી અધિક પરિગ્રહ ચોથા કાળના મહાપુણ્યવંત નર ચક્રવર્તી આદિ તેમને હતો. તો આને તો થોડો છે અત્યારે, એટલું તો કોઈને અત્યારે હોતો નથી. હવે એટલા સંયોગોના ઘેરાવામાં પણ અંદરથી જુદા એ પડી શકે એવી આત્માનું સામર્થ્ય છે, શક્તિ છે એવી, તો પછી થોડા પરિગ્રહવાળાને જુદા પડવામાં શું તકલીફ છે એમ કહે છે. શું કરીએ, અમારે કામ ઘણા, અમારે પ્રવૃત્તિ ઘણી, તારો રસ ઘણો છે. કામ ઘણા એ તારો રસ બતાવે છે, પ્રવૃત્તિ ઘણી એ તારો રસ બતાવે છે. તારો રસ મર્યાદિત કરી નાખ, તો કામ તો કામ કરનારા કામ કરવાના છે. તું થોડું બધા કામ તું કરે છો એવું થોડું છે, કરનારા કરે છે. તારો રસ મર્યાદિત કરવો એ તારા હાથની વાત છે. તું ઉલજીને પડતો કોઈ રોકે નહીં, અને તું અંદર એમાંથી પાછો હટતો પણ કોઈ તને પરાણે ખેંચીને લાવી શકે, સંયોગો તને ખેંચીને લાવે એવું તો કાંઈ નથી, એવું બનતું નથી. એ તો કઈ તે પરિગ્રહ જોરાવરીથી બળજોરીથી એના પરિણામોમાં આવતો નથી. એ પોતે દોડી દોડીને પરિગ્રહમાં ખૂંચે છે, ઢૂંકે છે. જેમ ભૂંડું દોડીને ઉકેડામાં જાય, એમ આ દોડીને જાય છે. એને કોઈ ઉકેડો પકડતો નથી, પોતે જાય છે, તો એનો તો કોઈ ઉપાય નથી. બળદ છે એ તરત જ માથું નીચું કરે, નવસરો ઊંચું કરે, ભેગું માથું નીચું કરે, કેવાય ગયું. જ્યાં નિમિત્ત જોવે ત્યાં એના પરિણામ બદલવા માંડે. નિમિત્ત આધીન વૃત્તિ છે, નિમિત્ત જોવે ત્યાં પરિણામ બદલવા માંડે. જ્યારે નવરો હોય ત્યારે વિકથા કરે, નવરો હોય ત્યારે દુનિયા ભરની માંડે. અમેરિકાએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, ઠીકણાએ આમ કર્યું, દુનિયા આખીને નવરો હોય ત્યારે ચિંતા કરે. ત્યારે સ્વરૂપના પરિણામ કરે તો કોણ રોકે છે? એટલે એને રુચિ હશે એ કરશે એમ કેમ. કાળ એની પાસે છે, સમય છે, એમાં રુચિ અનુસાર એ પરિણામ કરે જાય છે. એને જો આત્માની રુચિ હોય, સ્વરૂપ પ્રાપ્તિની રુચિ હોય, તો એ સ્વરૂપના પરિણામ કરે, કોણ રોકે એને? પરિણામ કરતા તો કોઈ રોકી શકતું નથી. પ્રવૃત્તિમાં હજી કોઈ પ્રતિબંધ લગાવે, એટલે તમારે આ કામ કરવું જ પડશે. પરિણામને તો કોઈ રોકી શકતા નથી. ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પોતાના સ્વરૂપ પરિણામ કરવા માટે આત્મા તદ્દન સ્વતંત્ર છે. અને સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરી શકે છે, નિજ પરિણામ કરી શકે છે, કરવા ચાહે તો કરવા, તારે તો ન કરવા હોય તો એને કોઈ અમથી અમથી કોઈની એ ચિંતા ને પરિણામ એ લક્ષ્ય કર્યા જ કરશે, એને લેવા દેવા નહીં હોય તો એ કર્યા કરશે. એ રીતે આ રૂચિ ઉપર થોડી વાત લીધી.
જય હો.